ઉત્પત્તિ, સૃજન કાર્યનું વર્ણન. આદિએ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા અને પૃથ્વી અસ્ત વ્યસ્ત તથા ખાલી હતી અને જળ નિધિ પર અંધારું હતું અને દેવના આત્મા પાણી પર હાલતો થયો અને દેવે કહ્યું અજવાળું થાવો ને અજવાળું થયું અને દેવે તે અજવાળું જોયું કે તે સારું છે અને દેવે અજવાળું તથા અંધારું જુદા પાડ્યા અને દેવે અજવાળાને દાડો કહ્યો ને અંધારાને રાત કહી અને સાંજ થઈ તથા સવાર થઈ પહેલો દિવસ અને દેવે કહ્યું કે પાણીની વચ્ચે અંતરિક્ષ થાઓ ને પાણીને પાણીથી જુદા કરો અને દેવે અંતરિક્ષ બનાવ્યું ને અંતરિક્ષની તળેના પાણીને અંતરિક્ષની ઉપરના પાણીથી જુદા કર્યા અને તેવું થયું અને દેવે તે અંતરિક્ષને આકાશ કહ્યું અને સાંજ થઈ તથા સવાર થઈ બીજો દિવસ અને દેવે કહ્યું કે આકાશ તળેના પાણી એક જગ્યાએ એકઠા થાવો ને કોરી ભૂમિ દેખાવો અને તેવું થયું અને દેવે તે કોરી ભૂમિને પૃથ્વી કહી ને એકઠા થયેલા પાણીને સમુદ્ર કહ્યા અને દેવે જોયું કે તે સારું છે અને દેવે કહ્યું કે પૃથ્વી પર ઘાસ તથા બીજદાયક શાક તથા ફળ વૃક્ષ પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક જેવા બીજ પોતામાં છે તેઓને પૃથ્વી ઉગાવે અને એમ થયું અને ઘાસ તથા પોતપોતાની જાત પ્રમાણે ફળદાયક વૃક્ષ જેના બીજ પોતામાં છે તેઓને પૃથ્વીએ ઉગાવ્યા અને દેવે જોયું કે તે સારું છે અને સાંજ થઈ તથા સવાર થઈ ત્રીજો દિવસ અને દેવે કહ્યું કે રાતને દાડો જુદા કરવા સારું આકાશના અંતરિક્ષમાં જ્યોત્યો થાવો અને તેઓ તેનો તથા ઋતુઓ તથા દિવસો તથા વર્ષોને અર્થે થાવો અને તેઓ પૃથ્વી પર અજવાળું આપવા સારું આકાશના અંતરિક્ષમાં જ્યોત્યો થાવો અને તેવું થયું અને દેવે દિવસ પર અમલ ચલાવનારી એક મોટી જ્યોતિ ને રાત પર અમલ ચલાવનારી એક તેનાથી નાની જ્યોતિ એવી બે મોટી જ્યોતિ બનાવી અને તારાઓને પણ બનાવ્યા અને દેવે પૃથ્વી પર અજવાળું આપવાને તથા દાડા પર તથા રાત પર અમલ ચલાવવાને ને અજવાળું તથા અંધારું જુદા કરવાને આકાશના અંતરિક્ષમાં તેઓને મૂક્યા અને દેવે જોયું કે તે સારું છે અને સાંજ તથા સવાર થઈ ચોથો દિવસ અને દેવે કહ્યું કે પાણી પુષ્કળ જીવ જંતુઓની ઉપજાવો તથા પૃથ્વી પર આકાશના અંતરિક્ષમાં પક્ષી ઉડો અને દેવે મોટા માછલાને તથા દરેક પેટે ચાલનારા જીવ જંતુઓને જે પોતપોતાની જાત પ્રમાણે પાણીએ પુષ્કળ ઉપજાવ્યા તથા પોતપોતાની જાત પ્રમાણે હરેક જાતના પક્ષીને ઉત્પન્ન કર્યા અને દેવે જોયું કે તે સારું છે અને દેવે તેઓને આશીર્વાદ દઈને કહ્યું સફળ થાઓ અને વધો ને સમુદ્રના પાણીને ભરપૂર કરો ને પૃથ્વી પર પક્ષીઓ વધો અને સાંજ થઈ તથા સવાર થઈ પાંચમો દિવસ અને દેવે કહ્યું કે પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે એટલે ગ્રામ્ય પશુઓ તથા પેટે ચાલનારા તથા વન પશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજાવો અને તેવું થયું અને પોતપોતાની જાત પ્રમાણે વન પશુઓને તથા પોતપોતાની જાત પ્રમાણે ગ્રામ્ય પશુઓને તથા પોતપોતાની જાત પ્રમાણે પૃથ્વી પરના બધા પેટે ચાલનારાઓને દેવે બનાવ્યા અને દેવે જોયું કે તે સારું છે અને દેવે કહ્યું કે આપણે પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા ગ્રામ્ય પશુઓ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સહગ્રહ પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે અને દેવે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું દેવના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા અને દેવે તેઓને આશીર્વાદ દીધો અને દેવે તેઓને કહ્યું કે સફળ થાઓ ને વધો ને પૃથ્વીને ભરપૂર કરો ને તેને વશ કરો અને પૃથ્વીના માછલા પર, આકાશના પક્ષીઓ પર તથા પૃથ્વી પર ચાલનારા સઘળા પ્રાણીઓ પર અમલ ચલાવો. અને દેવે જોયું કે જુઓ, હરેક બીજદાયક શાક જે આખી પૃથ્વી પર છે અને હરેક વૃક્ષ જેમાં વૃક્ષના બીજદાયક ફળ છે તેઓને મેં તમને આપ્યા છે, તેઓ તમારો ખોરાક થશે. અને પૃથ્વીનું હરેક પશુ તથા આકાશમાં હરેક પક્ષી તથા પૃથ્વી પર પેટે ચાલનું હરેક પ્રાણી જેમાં જીવનનો શ્વાસ છે તેઓના ખોરાકને સારું મેં સર્વ લીલોતરી આપી છે. અને તેવું થયું. દેવે જે સર્વ ઉત્પન્ન કર્યું તે તેણે જોયું અને જુઓ તે ઉત્તમ ઉત્તમ અને સાંજ થઈ તથા સવાર થઈ છઠ્ઠો દિવસ.
ઉત્પત્તિ બીજો અધ્યાય. અને આકાશ તથા પૃથ્વી અને તેઓના સર્વ સૈન્ય પૂરા થયા અને દેવે પોતાનું જે કામ કર્યું હતું તે તેણે સાતમે દિવસે પૂરું કર્યું અને પોતાના કરેલા સર્વ કામોથી તે સાતમે દિવસે સ્વસ્થ રહ્યો. અને દેવે સાતમા દિવસને આશીર્વાદ દીધો અને તેને પવિત્ર ઠરાવ્યો, કેમ કે તે દિવસે દેવ પોતાના બધા ઉત્પન્ન કરવાના તથા બનાવવાના કામથી સ્વસ્થ રહ્યો. આકાશ તથા પૃથ્વીનું ઉત્પત્તિ વર્ણન એ છે. જે દિવસમાં યહોવા દેવે પૃથ્વી તથા આકાશ ઉત્પન્ન કર્યા ત્યારે ખેતરનો કોઈ પણ છોડવો હજી પૃથ્વીમાં ઉગ્યો નહોતો, વળી ખેતરનું કંઈ પણ શાક ઉગ્યું નહોતું, કેમ કે યહોવા દેવે પૃથ્વી પર વરસાદ વરસાવ્યો ન હતો ને ભોંય ખેડવાને કોઈ માણસ ન હતું. પણ પૃથ્વી પરથી ધુમારે ચડીને ભોંયની આખી સપાટી ભીંજવી અને યહોવા દેવે ભૂમિની માટીનું માણસ બનાવ્યું ને તેના નસકોરામાં જીવનનો શ્વાસ ફૂંક્યો અને માણસ સજીવ પ્રાણી થયું. અને યહોવા દેવે પૂર્વ તરફ એદનમાં એક વાડી બનાવી અને તેમાં પોતાના બનાવેલા માણસને રાખ્યું. અને યહોવા દેવે ભૂમિમાંથી સર્વ પ્રકારના વૃક્ષ જેના ફળ જોવામાં સુંદર તથા ખાવામાં સારા છે તેઓને ને વળી વાડીની વચમાં જીવનનું વૃક્ષ તથા ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ પણ ઉગાવ્યા. અને વાડીને પાણી પાવા સારું એક નદી એદનમાંથી નીકળી અને ત્યાંથી તેના ચાર ફાંટા થયા. પહેલીનું નામ પિશોન, તે આખા હવિલા દેશને ઘેરે છે જ્યાં સોનું છે અને તે દેશનું સોનું સારું ને ત્યાં બદોલાક તથા અકીક પાષાણ છે. બીજી નદીનું નામ ગિહોન, તે આખા કુશ દેશને ઘેરે છે અને ત્રીજી નદીનું નામ હિદેકેલ, તે આસુર દેશની પૂર્વ તરફ વહે છે. અને ચોથી નદીનું નામ ફ્રાત છે. અને એદનવાડી ખેડવાને તથા તેનું રક્ષણ કરવાને યહોવા દેવે તે માણસને તેમાં રાખ્યો. અને યહોવા દેવે તે માણસને એવો હુકમ આપ્યો કે વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર, પણ ભલું ભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. અને યહોવા દેવે કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી, હું તેને યોગ્ય એવી એક સહાયકારી સૃજાવીશ. અને યહોવા દેવે ખેતરના હરેક જાનવરને તથા આકાશના હરેક પક્ષીને ભૂમિમાંથી ઉત્પન્ન કર્યા અને તે માણસ તેઓનું નામ શું પાડશે એ જોવાને તેઓને તેની પાસે લાવ્યો. અને તે માણસે હરેક જાનવરને જે નામ આપ્યું તે તેનું નામ પડ્યું. અને તે માણસે સર્વ ગ્રામ્ય પશુના તથા આકાશના પક્ષીઓના તથા સર્વ વન પશુઓના નામ પાડ્યા, પણ આદમને યોગ્ય એવી સહાયકારી મળી નહીં. અને યહોવા દેવે આદમને ભર ઊંઘમાં નાખ્યો અને તે ઊંઘી ગયો. ત્યાર પછી તેણે તેની પાંસળીઓમાંની એક લઈને તેને ઠેકાણે માંસ ભર્યું. અને યહોવા દેવે જે પાંસળી માણસમાંથી લીધી હતી તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસે તે લાવ્યો. અને તે માણસે કહ્યું કે આ મારા હાડકામાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે, તે નારી કહેવાશે કેમ કે તે નરમાંથી લીધેલી છે. એ સારું, માણસ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ એક દેહ થશે. અને તે માણસ તથા તેની પત્ની બંને નાગા હતા પણ તેઓ લાજતા ન હતા.
ઉત્પત્તિનો ત્રીજો અધ્યાય. હવે યહોવા દેવના બનાવેલા ખેતરના સર્વ જાનવરો કરતા સર્પ ધૂત હતો અને તેણે સ્ત્રીને કહ્યું કે શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? સ્ત્રીએ સર્પને કહ્યું કે વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે, પણ દેવે કહ્યું કે વાડીના વચ્ચેના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, રખડને તમે મરો. અને સર્પે સ્ત્રીને કહ્યું કે તમે નહીં જ મરશો, કેમ કે દેવ જાણે છે કે તમે ખાશો તે જ દિવસે તમારી આંખો ઉઘડી જશે ને તમે દેવના જેવા ભલું ભૂંડું જાણનારા થશો, અને તે વૃક્ષનું ફળ ખાવાને વાસ્તે વાસ્તે સારું ને જોવામાં સુંદર અને જ્ઞાન આપવાની ઈચ્છા જો એવું વૃક્ષ છે. તે જોઈને સ્ત્રીએ ફળ તોડીને ખાધું અને તેની સાથે પોતાનો પતિ હતો તેણે પણ આપ્યું ને તેણે ખાધું. ત્યારે તે બંનેની આંખો ઉઘડી ગઈ અને તેઓએ જાણ્યું કે અમે નાગા છીએ, અને અંજીરીના પાતરા સીવીને તેઓએ પોતાને સારું આચ્છાદન બનાવ્યા. અને દિવસને ઠંડે પહોરે યહોવાદેવ વાડીમાં ફરતો હતો તેનો અવાજ તેઓએ સાંભળ્યો, અને તે માણસ તથા તેની પત્ની યહોવાદેવની દ્રષ્ટિથી વાડીના વૃક્ષોમાં સંતાઈ ગયા. અને યહોવાદેવે આદમને હાંક મારીને કહ્યું કે તું ક્યાં છે? અને તેણે કહ્યું કે વાડીમાં તારો અવાજ સાંભળ્યો ને હું નાગો હતો તે માટે બીધો અને હું સંતાઈ ગયો. અને તેણે કહ્યું, તને કોણે કહ્યું કે તું નાગો છે? જે વૃક્ષનું ફળ ખાવાની મના મેં તને કરી હતી તે ખાધું છે શું? અને આદમે કહ્યું કે મારી સાથે રહેવા સારું જે સ્ત્રી તે મને આપી છે તેણે મને તે વૃક્ષનું ફળ આપ્યું ને મેં ખાધું, અને મને તે વૃક્ષનું ફળ આપ્યું ને મેં ખાધું. અને યહોવાદેવે સ્ત્રીને કહ્યું, આ તે શું કર્યું છે? અને સ્ત્રીએ કહ્યું કે સર્પે મને ભૂલાવી ને મેં ખાધું. અને યહોવાદેવે સર્પને કહ્યું કે તે એ કર્યું છે, તે માટે તું સર્વ ગ્રામ પશુઓ તથા વન પશુઓ કરતાં શાપિત હો, તું પેટે ચાલશે ને પોતાના સર્વ દિવસ લગી ધૂળ ખાશે, અને તારી ને સ્ત્રીની વચ્ચે તથા તારા સંતાનની ને તેના સંતાનની વચ્ચે હું વેર કરાવીશ, તે તારું માથું છૂંસે ને તું તેની એળી છૂંસે. સ્ત્રીને તેણે કહ્યું કે હું તારો શોક તથા તારા ગરોદરપણાનું દુઃખ ઘણું જ વધારીશ, તું દુઃખે બાળક જણશે અને તું તારા ધણીને આધીન થશે ને તે તારા પર ધણીપણું કરશે. અને આદમને તેણે કહ્યું કે તે તારી પત્નીની વાત માની ને જે સંબંધી મેં તને આજ્ઞા આપી કે તારે ન ખાવું તે વૃક્ષનું ફળ તે ખાધું, એ સારું તારે લીધે ભૂમિ શાપિત થઈ છે, તેમાંથી તું તારા આયુષ્યના સર્વ દિવસોમાં દુઃખે ખાશે, તે કાંટા તથા કાંટાળી તારે સારું ઉગાવશે, અને તું ખેતરનું શાક ખાશે, તું ભૂમિમાં પાછો જશે ત્યાં સુધી તું તારા મોંનો પરસે ઉતારીને રોટલી ખાશે, કેમ કે તું તેમાંથી લેવાયો હતો અને તું ધૂળ છે ને પાછો ધૂળમાં મળી જશે. અને તે માણસે પોતાનું પત્નીનું નામ હવા એટલે સજીવ પાડ્યું, કેમ કે તે સર્વ સજીવની માં હતી. અને યહોવાદેવે આદમ તથા તેની પત્નીને સારું ચામડાના વસ્ત્ર બનાવ્યા ને તેઓને પહેરાવ્યા. અને યહોવાદેવે કહ્યું કે જુઓ, તે માણસ આપણામાંના એકના સરખો ભલું ભૂંડું જાણનાર થયો છે, અને હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય ને સદા જીવતો રહે. માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો તે ખેડવાને યહોવાદેવે એદનવાડીમાંથી તેને કાઢી મૂક્યો, અને તે માણસને હાંકી કાઢીને જીવનના વૃક્ષની વાટને સાચવવા સારું તેણે કરુબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદનવાડીની પૂર્વગમ મૂકી.
ઉત્પત્તિનું પુસ્તક અને તેનો ચોથો અધ્યાય. અને આદમે પોતાની પત્ની હવાને જાણી અને તે ગર્ભવતી થઈ ને કાઈનને જાણી ને તેણે કહ્યું કે યહોવાની કૃપાથી મને પુત્ર મળ્યો છે. પછી તે તેના ભાઈ હાબેલને જાણી, અને હાબેલ ઘેટાપાળક હતો પણ કાઈન ખેડૂત હતો. અને આગળ જતા એમ થયું કે કાઈન યહોવાને સારું ભૂમિના ફળમાંથી કંઈ અર્પણ લાવ્યો, અને હાબેલ પણ પોતાના ઘેટા બકરામાંના પહેલા જન્મેલા તથા પુષ્ટ લાવ્યો. અને યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યા, પણ કાઈનને તથા તેના અર્પણને માન્ય કર્યા નહીં. માટે કાઈનને બહુ રોષ ચડ્યો અને તેનું મોં ઉતરી ગયું. અને યહોવાએ કાઈનને કહ્યું કે તને કેમ રોષ ચડ્યો છે અને તારું મોં કેમ ઉતરી ગયું છે? જો તું સારું કરે તો તું માન્ય નહીં થશે શું? પણ જો સારું ન કરે તો પાપ તારે દ્વારે સંતાઈ રહે છે અને તારી તરફ તેની ઈચ્છા થશે ને તે પર તું ધણુંપણું કરશે. અને કાઈને પોતાના ભાઈ હાબેલને કહ્યું કે આપણે ખેતરમાં જઈએ, અને તેઓ ખેતરમાં હતા ત્યારે એમ થયું કે કાઈને પોતાના ભાઈ હાબેલ સામે ઉઠીને તેને મારી નાખ્યો. અને યહોવાએ કાઈને કહ્યું, તારો ભાઈ હાબેલ ક્યાં છે? અને તેણે કહ્યું કે હું જાણતો નથી, શું હું મારા ભાઈનો રખેવાળ છું? અને તેણે કહ્યું, આ તે શું કર્યું છે? તારા ભાઈનું રક્ત ભૂમિમાંથી મને હાક મારે છે, અને હવે તારા ભાઈનું રક્ત તારા હાથથી લેવાને જે ભૂમિએ પોતાનું મોં ઉગાડ્યું છે તેથી જ તું શાપિત થયો છે. હવે પછી જ્યારે તું ભૂમિને ખેડશે ત્યારે તે પોતાનું બળ તને આપનાર નથી, અને તું પૃથ્વી પર ભટકતો તથા નાસતો ફરીશ. અને કાઈને યહોવાને કહ્યું કે હું સહી શકું તે કરતાં મારી સજા વધારે છે. જો આજે તે પૃથ્વીથી મને હાંકી કાઢ્યો છે અને તારા મોં આગળથી હું સંતાઈશ અને પૃથ્વી પર ભટકતો તથા નાસતો ફરીશ, અને એમ થશે કે જે કોઈ મને દેખશે તે મને મારી નાખશે. ત્યારે યહોવાએ તેને કહ્યું કે જે કોઈ કાઈનને મારી નાખશે તેને સાત ગણી સજા થશે. અને યહોવાએ કાઈનને સારું ચિહ્ન ઠરાવ્યું, રખેને તેને જોઈને કોઈ તેને મારે. અને યહોવા આગળથી કાઈન નીકળી ગયો અને એદનની પૂર્વગમ નો દેશમાં રહ્યો. અને કાઈને પોતાની પત્નીને જાણી અને તે ગર્ભવતી થઈ ને હનોકને જાણી, અને તેણે એક નગર બાંધ્યું ને તે નગરનું નામ પોતાના દીકરાના નામ ઉપરથી હનોક પાડ્યું. અને હનોકથી ઈરાદ જન્મ્યો, અને ઈરાદથી મોવાયેલ થયો, અને મોવાયેલથી મથુશાયેલ થયો, અને મથુશાયેલથી લાખેમ થયો, અને લાખેમે પોતાને સારું બે સ્ત્રી લીધી. એકનું નામ આદાહ ને બીજું નામ સિલ્લા હતું. અને આદાહ યાબાલને જણી ને તંબુઓમાં રહેનારાઓનો તથા ઢોર રાખનારાઓનો પૂર્વજ હતો. અને તેના ભાઈનું નામ યુબાલ હતું. તે સર્વ તારના તથા પવનના વાજા વગાડનારાઓનો પૂર્વજ હતો. અને સિલ્લા તથા તુબા કાઈનને જણી ને સર્વ ત્રાંબા તથા લોઢાના હથિયાર ઘડનારાઓનો શીખવનાર હતો. અને તુબાલ કાઈનની બેન નાહમા હતી. ત્યારે લાખેમે પોતાની પત્નીઓને કહ્યું કે આદા તથા સિલ્લા તમે મારી વાણી સાંભળો, લાખેમની સ્ત્રીઓ મારી વાતને કાન ધરો, કેમ કે મને ઘાયલ કરવાના બદલામાં માણસને તથા મને વ્યથા કરવાના બદલામાં જુવાનને મેં મારી નાખ્યો છે. જો કાઈનને મારવાનો બદલો સાત ગણો લેવાય તો જરૂર લાખેમનો 70 ગણો લેવાશે. અને આદમે ફરી પોતાની પત્નીને જાણી અને તેને દીકરો જાણીને તેનું નામ શેથ પાડ્યું, કેમ કે તેણે કહ્યું કે હાબેલ જેને કાઈને મારી નાખ્યો તેને ઠેકાણે દેવને બીજો દીકરો આપ્યો છે. શેથને પણ દીકરો થયો અને તેનું નામ આનોસ પાડ્યું. ત્યારે લોક યહોવાને નામે પ્રાર્થના કરવા લાગ્યા. ઉત્પત્તિનું પુસ્તક ને 5મો અધ્યાય. આદમની વંશાવળી આ પ્રમાણે છે. દેવે માણસને ઉત્પન્ન
કર્યું. આદમની વંશાવળી આ પ્રમાણે છે. દેવે માણસને ઉત્પન્ન કર્યું. એ દિવસે દેવની પ્રતિમા પ્રમાણે તેણે તેને બનાવ્યું. પુરુષ તથા સ્ત્રી તેણે તેઓને ઉત્પન્ન કર્યા અને તેઓને આશીર્વાદ દીધો. અને તેઓની ઉત્પત્તિના દિવસે તેણે તેનું નામ આદમ પાડ્યું. અને આદમ 130 વર્ષનો થયો ત્યારે તેને પોતાની પ્રતિમા પ્રમાણે તથા સ્વરૂપ પ્રમાણે દીકરો થયો. અને તેણે તેનું નામ શેથ પાડ્યું. અને શેથનો જન્મ થયા પછી આદમના દિવસ 800 વર્ષ હતા અને તેને દીકરા દીકરીઓ થયા. અને આદમના સર્વગાળા 930 વર્ષ હતા ને તે મરી ગયો. અને શેથ 105 વર્ષનો થયો ત્યારે તેને આનોસ થયો. અને આનોસનો જન્મ થયા પછી શેથ 807 વર્ષ જીવ્યો ને તેને દીકરા દીકરીઓ થયા. અને શેથના સર્વગાળા 912 વર્ષ હતા અને તે મરી ગયો. અને આનોસ 90 વર્ષનો થયો ને તેને કેનાન થયો. અને કેનાનનો જન્મ થયા પછી આનોસ 815 વર્ષ જીવ્યો ને તેને દીકરા દીકરીઓ થયા. અને આનોસના સર્વરાળા 905 વર્ષ હતા અને તે મરી ગયો. અને કેનાન 70 વર્ષનો થયો ત્યારે તેને મહલાલેલ થયો. અને મહલાલેલનો જન્મ થયા પછી કેનાન 840 વર્ષ જીવ્યો ને તેને દીકરા દીકરીઓ થયા. અને કેનાનના સર્વરાળા 910 વર્ષ હતા અને તે મરી ગયો. અને મહલાલેલ 65 વર્ષનો થયો ત્યારે તેને યારેદ થયો. અને યારેદનો જન્મ થયા પછી મહલાલેલ 830 વર્ષ જીવ્યો ને તેને દીકરા દીકરીઓ થયા. અને મહલાલેલના સર્વગાળા 895 વર્ષ હતા અને તે મરી ગયો. અને યારેદ 162 વર્ષનો થયો ત્યારે તેને હનોક થયો. અને હનોકનો જન્મ થયા પછી યારેદ 800 વર્ષ જીવ્યો ને તેના દીકરા દીકરીઓ થયા. અને યારેદના સર્વગાળા 962 વર્ષ હતા અને એ મરી ગયો. અને હનોક 65 વર્ષનો થયો ત્યારે તેને મથુશીલા થયો. અને મથુશીલાના જન્મ થયા પછી હનોક 300 વર્ષ દેવની સંગાથે ચાલ્યો ને તેને દીકરા દીકરીઓ થયા. અને હનોકના સર્વગાળા 365 વર્ષ હતા અને હનોક દેવની સંગાથે ચાલ્યો અને તે અલોપ થયો કેમ કે દેવે તેને લઈ લીધો. અને મથુશીલા 187 વર્ષનો થયો ત્યારે તેને લામેક થયો. અને લામેકનો જન્મ થયા પછી મથુશીલા 782 વર્ષ જીવ્યો ને તેને દીકરા દીકરીઓ થયા. અને મથુશીલાના સર્વગાળા 969 વર્ષ હતા અને તે મરી ગયો. અને લામેક 182 વર્ષનો થયો ત્યારે તેને દીકરો થયો અને તેણે તેનું નામ નૂહ એટલે વિસામો પાડ્યું અને કહ્યું કે જે ભૂમિને યહોવાએ શાપ દીધો તેમાં મારા કામ તથા હાથોના ઉદ્યોગ સંબંધી એ જ અમને દિલાસો આપશે. અને નૂહનો જન્મ થયા પછી લામેક 595 વર્ષ જીવ્યો ને તેને દીકરા દીકરીઓ થયા. અને લામેકના સર્વગાળા 777 વર્ષ હતા અને તે મરી ગયો. અને નૂહ 500 વર્ષનો થયો અને નૂહને શેમ તથા હામ તથા યાફેત થયા.